भवसं भवभीति भेदनं सुख संपत् करुणानिकेतनं व्रतदान तप क्रिया फलं सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनं मंदहासे रुचिरानंबुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकांतभृतं कांतं त्वं कांतं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वंदे भक्तिकासुतं। अनंत कोटि ब्रह्मांडाधिपति सर्वावतारी मोक्षदाता कल्याणदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़ताल वासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज नी छत्र छाया में ग्रंथराज सत्संगी जीवन महाग्रंथना सानिध्य में सभा में उपस्थित धर्मकुल आश्रित वाला सर्वे अमारा संतो धर्मकुल आश्रित श्रीजीना लाडीला वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं सर्वे भक्तों ने खूब खूब जय स्वामीनारायण। वाला भक्तो छ दिवस थी जी महाग्रंथ परब्रह्म परमात्मा पुरुषोत्तम नारायण भगवान श्रीहरि ना दिव्य लीला चरित्रों थी जेना अंगो अंग खिलेला छे जेना एक एक शब्द नी अंदर भगवान श्रीहरि नो पुण्य प्रताप એ પ્રકાશિત થાય છે જેની એક એક લીલાઓની અંદર ભગવાન સ્વામિનારાયણના સામીપ્યપણાની ભાવનાને પ્રબળ કરનારો એક ભાવ ઉત્પન્ન થાય છે અને હૃદયની અંદર શાંતિનો અનુભવ થાય છે જેના શ્રવણ થકી આ દુર્બુદ્ધિ એવો જે મનુષ્ય જીવાત્મા એ મનુષ્ય જીવાત્માના તમામ મનના વિકારો એ વિકૃત વિચારોનો નાશ થાય છે જે પરમાત્માના દિવ્ય ગુણોના શ્રવણથી અનંત જન્મોના પાપ બળીને ભસ્મ થાય છે એવા આ દિવ્ય કથા પ્રસંગની અંદર આ પવિત્ર ભાગીરથીની અંદર આ ગંગાની અંદર આપણને સૌને જે સ્નાન કરવાનો અવસર મળ્યો છે વાલા ભક્તો આપણા નંદસંતો એમ જ નથી ગાતા ના ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી અક્ષરવાસી એટલે જેના ધામની અંદર જે સ્વરૂપે પરમાત્મા અક્ષરધામની અંદર મધ્યમાં બિરાજમાન છે એ જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિના સ્વરૂપે અનંત કોટી બ્રહ્માંડના ધણી એ આપણને સામે ચાલીને મળ્યા એનો આનંદ અનુભવ થાય છે। વાલા ભક્તો સામાન્ય નિયમ છે કે જ્યારે કોઈ શુભ અવસર આવે ને કદાચ કોઈ સામાન્ય સ્થિતિનો વ્યક્તિ હશે તો પણ ઘરની અંદર છેવટે સાકર પણ ગળપણમાં બનાવશે મૂકશે એક ભારતીય સંસ્કૃતિની પરંપરા છે કે જ્યારે પણ શુભ અવસર આવે એ શુભ અવસરની અંદર આપણે વિવિધ પ્રકારના પકવાન બનાવી અને આપણે ભોજનનો સ્વાદ માણતા હોઈએ છીએ। અને ઘણી વખત તો એટલો માણવો પડે છે કે ખાધા પછી બે હાથ જાલીને કોક ઉભો કરનાર જોઈએ. હું અને જ્યારે ભરપેટ જ્યારે ભોજન કરેલું હોય ત્યાર પછીના ક્રમની અંદર જો કંઈ આવે ને તો એને મુખવાસ જ કહેવાય, અને મુખવાસની જે માત્રા હોય હંમેશા ઓછી હોય. ભાણું થાળી ભરીને હોય પણ મુખવાસ તો ચપટીક જ હોય. એમ ભગવાન સ્વામિનારાયણ આપણી ભૂખ મુખવાસથી નથી ભાંગતી વાલા ભક્તો. હો, આ કદાચ કોઈને ગુટકાનો જો ટેવ હોય ને તો સાંભળજો મારી વાત. હો, કોઈને કોઈ વ્યસનની ટેવ હોય ને એના માટે ગણાઈને એમ કે છે કે આ તો આના વગર તો ચાલે નહીં. પણ વાલા ભક્તો એક વાત નિર્વિવાદ છે કે કોઈ દિવસ મુખવાસથી ભૂખ ભાંગતી નથી. ભૂખ ભાંગવા માટે ખોરાકની અનાજની જરૂર પડે છે. જે અનાજ એ શરીરની અંદર લોહી બની, શક્તિ બની, ઉર્જા બની અને આ શરીરના સંચાલનની અંદર મદદરૂપ થાય છે, એને પોષણ આપે છે. ભૂખ તો ભોજનથી ભંગાય છે અને શરીરના તૃપ્તિને માટે, શરીરના પોષણને માટે જેમ અનાજ પરમાત્માએ કુદરતે બનાવ્યું છે, એમ આત્માની તૃપ્તિને માટે, આત્માને બળ મળે, આત્મચેતના જાગે, એને શક્તિનો સંચાર થાય, આત્મવિશ્વાસ અને આત્મનિષ્ઠા વધે, એ આત્માનો વિકાસ થાય, આત્માને પરમાત્મા સાથેના સંબંધનો એક રસ્તો માર્ગ પ્રબળ થાય, એના માટે વાલા ભક્તો જીવાત્માના પોષણ માટે પરમાત્માએ સદશાસ્ત્રોની રચના કરાવી છે. અને આજે આપણે 6-6 દિવસથી ભરપેટ, અને એમાં પણ જો ભાવતું હોય અને વેદ કહે ને તો વધારે આનંદ આવે. આ જીવાત્મા આ સંસારની અંદર કષ્ટોની અંદર ઘેરાયેલો છે, વિટમણાઓથી વીંટાયેલો છે. દુઃખ અને દારિદ્રતાના પ્રશ્ન દરેકને ઓછા વત્તા પ્રમાણમાં હશે. કોકને ક્યાંકનું કષ્ટ હશે, કોકને ક્યાંકના પ્રશ્નો હશે, પણ એ તમામમાંથી જો મુક્ત કરાવે અને જીવાત્માને પોષણ આપે એવું ભાથું આ ભોજન, આ ભાણું એ સત્સંગી જીવન ગ્રંથથી તમને સર્વને પીરસાણું છે. અને સિદ્ધાંતને જો સાકાર માનીએ, સિદ્ધાંતને જો સત્ય માનીએ, તો હવે મારે એ શાસ્ત્રથી વિશેષ તો કંઈ કહેવાનું બાકી રહેતું નથી. ભાણું તમને પીરસાઈ ચૂક્યું છે, તમારે એને પેટ ભરીને જમવાનું છે, તમારા હાથની વાત છે. જેટલી તાકાત હોય, જેટલી પચાવવાની હો, પણ કારણ કે વધારે જો કદાચ તમને મૂકવામાં આવે અને અજીર્ણ થઈ જાય તો મને એની બીક લાગે. પણ વાલા ભક્તો એટલા માટે છે ને મુખવાસ આપવામાં આવે. મુખવાસ અલ્પ હોય, થોડો હોય, પણ એનો એક ગુણ છે કે એ ખાધેલાને પચાવે, એનું નામ મુખવાસ. હો, ભેંસ જેમ વાગોળ વાગોળ કરે એમ મોઢું ચલાઈ ચલાઈ કરીએ એને મુખવાસ કહેવાય નહીં. જે ગુણ છે જેનામાં પાચવાનું, જે ખાધેલું છે એને પચાવવાનો ગુણ રહેલો છે. અને હું માનું છું કે મારું પ્રવચન મારે અલ્પ જ કરવું છે, મુખવાસ જેવું જ કરવું છે. વધારે ભાષણ કરીને ફરી જમાડવા નથી, કારણ કે જમાડવાનું કામ વક્તાશ્રીને અમે સોંપેલું છે અને જમાડે છે 6-6 દિવસથી. વાલા ભક્તો, આજની કથા ઉપર પહેલા દ્રષ્ટાંત આપણે દ્રષ્ટિ નાખીએ. થોડો હું સમય એટલા માટે લઈશ કારણ કે થોડી આટલી જ્યારે આપણે મહેનત કરીને આટલા દિવસથી આટલા સમયથી આપણે પોતાનો કિંમતી બીજા કામમાંથી પોતાનું મન પ્રતિ પાછી વાળી સમયને કાઢી અને ભગવાનને અર્થે જ્યારે બેઠા છીએ તો આપણે સંપૂર્ણ રીતે આપણા મગજને આજે શુદ્ધ કરી દેવા છે, સંપૂર્ણ રીતે આપણી સમજણને શુદ્ધ કરી દેવી છે. વાલા ભક્તો, આજના પ્રસંગની બહુ વિશેષ મહાનતા છે. વિશેષ મહત્તા આ પ્રસંગની એટલા માટે છે જે કથાની અંદર આપણે શ્રવણ કર્યું. વાલા ભક્તો, क्या जीवात्मानु एक लक्ष्य छे के एने आ संसार भवसागर माथी मुक्ति मेळवी अने भगवानना धाममां जवुं छे, भगवानने पामवा छे। तो वाला भक्तो, जेनी आपणे आराधना करीए छीए ए तत्व शुं छे, जेनी आपणे उपासना करीए छीए, जेना मंदिरो बांधीए छीए, जेने रात दिवस रटन करीए छीए, भजन करीए छीए, ए हस्ती शुं छे? જ્યાં સુધી એ હસ્તીની એ તત્વનું જ્યાં સુધી મહત્વ ખબર નહીં પડે, એની ઓળખાણ નહીં થાય, એની સમજણ નહીં પડે, ત્યાં સુધી આ જીવાત્માને એની સાથે કોઈ દિવસ પ્રીતિ થવાની નથી। આજે કિંમત ખબર નહીં પડે તો એનું મહાત્મ્ય સમજાવવાનું નથી, મહાત્મ્ય ન સમજાય તો એની લાગણીઓ ઉત્પન્ન થવાની નથી, અને જ્યાં સુધી લાગણી ઉત્પન્ન નથી થતી, ભાવના ઉત્પન્ન નથી થતી હૃદયમાં, ત્યાં સુધી એનું ભજન કરવાની અંદર પણ આપણું મન વૃત્તિ ચોંટવાની નથી। અને વાલા ભક્તો, આપણું તમામ જે કાર્ય, આપણો હેતુ મોક્ષનો એક બાજુ પર રહી જવાનો છે। અને એટલા માટે વાલા ભક્તો, જે ભગવાનને આપણે ભજીએ છીએ, જેને આપણે મોક્ષના દાતા, મોક્ષના કર્તલ માનીએ છીએ, એ ભગવાનને ઓળખાવા માટેનો, આ જગતને ઓળખાવા માટેનો આજનો પ્રસંગ એક અજોડ અને બે નમૂનો છે। ભગવાન સ્વામિનારાયણે વાલા ભક્તો, આ પૃથ્વીની અંદર જે પોતે પ્રસ્થાપિત કરેલ સદ્ધર્મ છે, અને એ સદ્ધર્મના અંગભૂત એક સનાતન વૈદિક પરંપરાને અનુસરનારો આ સ્વામિનારાયણ સંપ્રદાય ભગવાને સ્થાપ્યો છે, આ કપોળ કલ્પિતા ધર્મ નથી વાલા ભક્તો, આ મતપંથ નથી, પોતાની માન્યતાને પ્રસ્થાપિત કરનારો આ પંથ નથી વાલા ભક્તો, પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિએ જે સદ્ધર્મની સ્થાપના કરી છે, આ એ સદ્ધર્મને, એ નીતિને, એ વેદોને, એ પુરાણોને, એ ઉપનિષદોને આ વળગનારો સંપ્રદાય છે, એના સિદ્ધાંતોને અપનાવનારો સંપ્રદાય છે। અને વાલા ભક્તો, એટલા માટે જે સનાતન ધર્મના જે સિદ્ધાંત છે, સંપ્રદાયો ગણાવવામાં આવે છે, એની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની ઓળખાણ છે। આ મહત્વનો પ્રસંગ આજે વાલા ભક્તો, એટલા માટે કે ભગવાનની આપણને ઓળખાણ કરાવે છે, મહત્વનો પ્રસંગ એટલા માટે કે આપણો સંપ્રદાય સનાતન અને સર્વોપરીને વૈદિક સંપ્રદાય છે, અને આ ભગવાન સ્વામિનારાયણને ભગવાન પરમાત્મા તરીકે સ્થાપિત કરવા માટે સંતોએ કેટલી મહેનત કરી છે, આ એનો પણ એક અજોડ દાખલો છે। વાલા ભક્તો, એક વાત આપણે બધાએ જાણી શકીએ કે ભગવાન કોઈના ગુણ ગાશે તો જ ભગવાન ઓળખાશે, એના મોહતાજ નથી। સૂર્ય છે, સૂર્યને તમે એમ તમે કદાચ ન કહો કે આ સૂર્ય છે, તો શું સૂર્યનો પ્રકાશ ઘટી જવાનો છે? સૂર્યને કદાચ તમે એમ ન કહો કે આ સૂર્ય છે, તમે એમ કહો કે આ ચંદ્ર છે, એથી કરીને સૂર્યનું તેજ ઓછું થવાનું નથી। એમ કદાચ પરમાત્માને કોઈ ઓળખાણ કરાવે તો જ ભગવાન ઓળખાય, એવો મોહતાજ નથી। કારણ કે વાલા ભક્તો, શ્રીજી મહારાજનું પ્રાગટ્ય જ્યારે થયું ને, ત્યારે બાળલીલાના ચરિત્રો જો કથાની અંદર તમે બધાએ સાંભળ્યા હશે, વાંચ્યા હશે, એ બાળલીલાઓના ચરિત્રની અંદર પણ ભગવાને અનેક એવી લીલા કરી છે જેમાં પોતાના પરમાત્માપણાની મહારાજે એને પ્રતીતિ કરાવી છે, ઓળખાણ કરાવી છે, એમને પોતાના પરમેશ્વર હોવાના ગુણને ત્યાં પ્રગટ કરેલા છે। મહારાજના વન વિચરણના પ્રસંગ જુઓ, એમાં પણ અનેક એવા પ્રસંગ છે, મહારાજની સાથે કોઈ છે નહીં ઓળખાવવા માટે કે આ નીલકંઠવર્ણી છે, ભગવાન છે, એમ ઓળખાવ્યા નથી કોઈએ, પણ મહારાજ સ્વયંભૂ પોતાના જે દિવ્ય ઐશ્વર્ય શક્તિ, એ ઐશ્વર્ય શક્તિથી, પોતાના પુણ્ય પ્રતાપથી, પોતાના મુખ કમંડળના તેજ ઉપરથી એ અનેક ભક્તોના હૃદયની અંદર એમને પોતાનું સ્થાન બનાવ્યું છે। અને અનેક ભક્તો, 9 લાખ ઋષિના 9 લખા પર્વતનો જ્યારે ઇતિહાસ, 9 લાખ ઋષિ મુનિઓ વાળા ભક્તો, એક બે નહીં, મહારાજના ચરણે એમના દાસ બનીને રહેવા તત્પર હતા. મહારાજે બધાનો મોક્ષ કરી, પણ મહારાજ ત્યાં રોકાણા નથી. અને આપણા ભાગ્ય એ ભલું થજો દાદા ખાચર, એબલ ખાચરનું એ ભલું થજો, મુક્તાનંદ સ્વામીનું એ ભલું થજો, ત્યાં રામાનંદ સ્વામી જેવા જે સમર્થન, જે ભગવાનને ઓળખી ગયા, જેને કોઈ ન બાંધી શક્યું, એને પોતાના પ્રેમના તાતણા વળેવાલા ભક્તો બાંધીને રાખ્યા છે. અને મહારાજ એમાં સ્વતંત્રતાથી, પોતાના ઈચ્છાથી, સ્વેચ્છાથી એની અંદર બંધાણા પણ છે. વાલા ભક્તો, આજની કથાની અંદર એક વાત મારે જે તમને કહેવી વાત છે હવે આવે છે. એક સિદ્ધાંતનો પ્રશ્ન છે વાલા ભક્તો. વક્તાએ જે વડોદરાની સભા, જે છોટી કાશી જીત્યા અને એની અંદર જે ભગવાન સ્વામિનારાયણ, એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ, એ જ ભગવાન સ્વામિનારાયણ છે. આવો જ્યારે સિદ્ધાંત જ્યારે સ્થાપિત થાય છે વાલા ભક્તો, એની અંદર અનેક પ્રમાણો મૂકવામાં આવ્યા છે. આપણે બધાએ સાંભળ્યા, આમાં આપણે બધાએ એ પ્રમાણોને સાંભળ્યા, એના શાસ્ત્રોના મતોને સાંભળ્યા, અને એની અંદર દરેક જગ્યાએ વાલા ભક્તો તમે જુઓ, એની અંદર એમ લખવામાં આવ્યું છે કે ધર્મદેવના પુત્ર તરીકે પ્રગટેલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામથી અમે સંપ્રદાયની સ્થાપના કરશું, સ્વામિનારાયણના નામથી ઓળખાશું. એમાં એક વિશેષતા મૂકવામાં આવી, ધર્મદેવના પુત્ર તરીકે. આવા બીજા બધા અનેક દ્રષ્ટાંતો આપણે સાંભળ્યા. આટલું સ્પષ્ટ શાસ્ત્રોની અંદર ભગવાનના ભગવાનપણાનું પ્રતિપાદન કરેલું છે, અને એ સ્વામિનારાયણ તે કેવા છે એની ઓળખાણ પણ આપેલી છે. પણ વાલા ભક્તો, જીવની જીવાત્માની અવળાઈ જુઓ. ધર્મદેવના જે પુત્ર એવા જે સ્વામિનારાયણ, કોઈ જગ્યાએ વ્યાખ્યાની અંદર તમે એમ નથી માન્યું કે સાંભળ્યું હોય કે એક સ્વામી અને એક નારાયણ એવા સ્વામિનારાયણ, આટલા પ્રમાણ તમારી સામે મૂકવામાં આવ્યા છે. વાલા ભક્તો, સિદ્ધાંતની વાત કરું છું. જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વયં સ્થાપીને ગયા છે, જે મહેનત કરી, અને આપણા નંદસંતોએ આ સંપ્રદાયને વૈદિક અને સનાતન સંપ્રદાયની પદવીને અપાવેલો છે. આજે વિચાર કરી જુઓ, જો આ સંપ્રદાયના સિદ્ધાંતો જો રૂંધાઈ જાય, આ ભગવાન સ્વામિનારાયણનું જે ઓળખાણ છે એની અંદર જો ભિન્નતા આવી જાય, એમાં ફેર પડી જાય, તો વાલા ભક્તો, આ સંતોની જે મહેનત, એ મુક્તાનંદ સ્વામીની જે મહેનત, એના ઉપર આપણે પાણી ફેરવી રહ્યા છીએ એમ માનજો. કારણ કે વૈદિક પરંપરા, સનાતન પરંપરાને જો વળગી નહીં રહીએ ને, તો આપણો સંપ્રદાય એક માત્ર કલ્પિત સંપ્રદાય કહેવાશે, પાખંડ સંપ્રદાય કહેવાશે, એ સનાતન સંપ્રદાયની સ્થાનને નહીં પામે. પણ ભગવાન સ્વામિનારાયણે સનાતન સંપ્રદાયની સ્થાપના કરી છે, પાખંડ અને કલ્પિતની સ્થાપના કરી નથી. એક સિદ્ધાંતની વાત છે વાલા ભક્તો. ઘણા એમ જે વિક્તિ કરનારા છે ને, એમ કે છે કે આ તો અક્ષરધામનું સ્વરૂપ છે. હવે એક વાતને વાલા ભક્તો, વૈદિક સનાતન ને સિદ્ધાંતની વાત કરું છું, માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયને નહીં, પણ સમગ્ર હિન્દુ સંસ્કૃતિના જે સંપ્રદાયો છે, જે સનાતન વેદો ઉપર જે આધારિત છે, એ તમામને આ સિદ્ધાંત લાગુ પડે છે. જો તમે એમ કહેતા હો કે આ વ્યક્તિ, આ સ્વામી અને આ નારાયણ જુદા, અને સ્વામી અક્ષરધામનું સ્વરૂપ કહેવાય, તો એક વાત છે, જીવાત્મા મૃત્યુ પછી પોતાની ગતિ ક્યાં માંગે છે? આ સિદ્ધાંતનો પ્રશ્ન વાલા ભક્તો. જીવાત્મા મર્યા પછી ગતિ ક્યાં માંગે છે? એ અક્ષરધામની ગતિ માંગે છે. તમે શું પ્રાર્થના કરો છો? કે મહારાજ, જ્યારે અંત સમય આવે ત્યારે અક્ષરધામમાં તેડી જજો. જો આને અક્ષરધામ ગણવામાં આવે, તો આ જીવાત્માને અક્ષરધામ ગણવામાં આવે. અને કોઈ વૈદિક શાસ્ત્ર એમ પ્રમાણ નથી આપતું કે જીવાત્માની ગતિ બીજા જીવાત્મામાં થાય છે. કોઈ શાસ્ત્ર એવું પ્રમાણ નથી આપતું કે જેમ એમ લખેલું હોય કે એક જીવાત્માની ગતિ બીજા જીવાત્મામાં થાય છે, જીવાત્માની ગતિ પરમાત્માના શરણમાં જ થાય છે, બીજે ક્યાંય થતી નથી. આ સનાતન સંપ્રદાયના સિદ્ધાંત છે અને એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન સંપ્રદાય છે. હવે આની અંદર જે ભેગ પાડનારા હોય વાલા ભક્તો, એનાથી આપણે ચેતવાનું છે. કોઈની ટીકા ટિપ્પણી કરવા આપણે આ સભાનું આયોજન નથી કર્યું. પૂર્વ વક્તાઓએ પણ પોતાના મનના ઉદ્ગારો, અને આજે એક વસ્તુ છે વાલા ભક્તો, જો પેટમાં ઉકળતું હોય, પેટ બળતું હોય, તો મનમાંથી સિસકારીઓ તો નીકળવાની છે, મોઢામાંથી સિસકારી નીકળવાની છે. કોઈને રાગદ્વેષ નથી, પણ વાલા ભક્તો આજે છડે ચોક ભગવાન સ્વામિનારાયણ એના સંપ્રદાય એના સિદ્ધાંતોનું જ્યારે ખંડન કરવામાં આવતું હોય, છડે ચોક એનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય, ત્યારે જીવ બળે છે. અને જીવ બળે છે ને એટલે આ ઉદ્ગાર નીકળે છે. આ સંપ્રદાયના ધર્મના રક્ષણને માટે આ ઉદ્ગાર નીકળે છે. બાકી કોઈ આમાં છાતીએ વળગાડીને આવ્યું નથી અને કોઈ છાતીએ વળગાડીને જવાનું નથી. કઈ કવિએ કીધું છે ને, મુઠ્ઠી બાંધ કે આવ્યા જગમે હાથ પસારે જાયેગા, નામ હરિ કા ભજલે બંધે પીર પીછે પછતાયેગા. જીવાત્માને કરવાનું તો એ છે, પણ એ કરવાત્મા કરવા માટેનું જે સ્થાન છે, એની ઓળખાણ છે, એ આપણો ધર્મ છે, આપણા સંસ્કાર છે, આપણા સંપ્રદાય છે, આપણી રીતિનીતિ છે. અને એ જો સ્થાનની અંદર જો દુરાચાર અથવા તો અધર્મ પ્રવેશ કરે તો એ પવિત્ર સ્થાન આપણું કરે અને આપણા પવિત્ર સ્થાનની અંદર આપણે ભક્તિ કરી શકીએ નહીં. માટે આપણે એની શુદ્ધતાને જાળવવા માટે, આપણા મનને પવિત્ર કરવા માટે વાલા ભક્તો, પરમાત્માએ તો અનેક એવા લીલા ચરિત્રો બતાવ્યા છે, આ તો શાસ્ત્રોના પ્રમાણ બતાવ્યા, પણ મહારાજે તો પોતાના જીવનની અંદર એવા પ્રમાણો બતાવ્યા છે, જીવન એવું જીવીને. એક અમારા સતપ્રકાશ સ્વામીએ, ઘનશ્યામ વલ્લભ સ્વામીએ દ્રષ્ટાંત દીધું ને, એવું ને એવું દ્રષ્ટાંત શાસ્ત્રમાં આવે છે વાલા ભક્તો. નાજા જોગ્યાનું જસદણની અંદર એને કેદ કરવામાં આવ્યા અને કેદ કરીને એને હુકુમ જારી કરવામાં આવ્યો કે જો તમારા ભગવાન જો સ્વામિનારાયણ સાક્ષાત હોય, હુકુમ શું કરવામાં આવ્યો કે જો તમારા ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત હોય તો કાલ સૂર્યોદય પહેલા અમને દર્શન દઈને પ્રતીતિ કરાવે કે સ્વામિનારાયણ ભગવાન છે, નહીં તો તમારા. અને તે વખતે રાજાનો ન્યાય કેવો હતો? એ રાજાનો એવો સિદ્ધાંત હતો, એવો એની એક ક્રૂરતા હતી આમ તો કહેવાય, કે કોઈ પણ ચોર હોય, નાની ચોરીમાં પણ પકડાણો હોય ને, એટલે જેલમાં પૂરે ને આ ઘોટણ ને ઢીચણ છે ને ભાંગી નાખે. અને પછી રીબાવાદે એમાં પછી એ નરક યાતના ભોગવાવે. કોઈ પણ નાની ભૂલ થઈ હોય તોય આ સજા, મોટી થઈ હોય તોય આ સજા. એમને જેલમાં પૂર્યાને કીધું કે જો ભગવાન તમને પ્રગટ થઈ અને સવારે મને દર્શન દે તો અમે માનીએ, નહીતર તો તમારા આ ઢીચણને ઘૂંટણ ભાંગી નાખવામાં આવશે. ફરમાન થઈ ગયું. એ વખતે ભગવાન સ્વામિનારાયણ વડનગર ને વિસનગરની અંદર બિરાજતા હતા. હવે આજકાલ જેવા ત્યાં જેટ યુગ નહીં, એક્સપ્રેસ હાઈવે પણ બનેલા નહીં. એક્સપ્રેસ હાઈવે જેવું બન્યું હોય, સાધન હોય, પ્લેન હોય, હાઈ સ્પીડ ગાડીઓ હોય તો તરત પહોંચાય. પણ વાલા ભક્તો, મારો વાલો, એ તો ભક્તોને રક્ષણ કરનારો છે. ગરુડ તજી ને પાળા પધાર્યા ગજ સારું મહારાજ, એવી રીતે તમે આયો દયાળુ કરવા અમારા કાજ, ગુના કરીને માફો, ગુના કરીને માફ. આ જે ભગવાનનો જે બિરુદ છે, મહારાજે બિરુદને સાચવવા, મહારાજને અંતર્યામીપણે ત્યાં સમાચાર મળ્યા કે આ વસ્તુ ઘટના ઘટી છે, મહારાજને રાતો રાત ત્યાંથી ઉપડ્યા, હો ચાલીને મહારાજ નીકળ્યા. અને જવું તું જસદણ, મૂળજી બ્રહ્મચારી કે મહારાજ હું તો તમારો સેવક, હું તો તમારો મહારાજ ઘણી વખત કે હનુમાનજી જેવા છે મારા, હું આપના સેવામાં આવીશ. મૂળજી બ્રહ્મચારી પણ સાથે થયા, પણ મહારાજને જેમ ચાલે મૂળજી બ્રહ્મચારી પહોંચી શકે નહીં, તોય મહારાજની જોડે. પેલું કહે છે ને આપણે ત્યાં કહેવત છે, લાંબા પાછળ ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. માંદો તો થાય, ભગવાનને ભક્ત ની પડી હતી કે મારા ભક્તને જો હું રક્ષા કરવા નહીં પહોંચું તો કાલે સવારે એને નિર્દોષ હોવા છતાં એને દંડ મળશે, અને દંડ નિર્દોષને અપાય નહીં, ને અપવા દેવાય પણ નહીં. મને પુકાર્યો છે જેમ દ્રૌપદીને દ્રૌપદીએ પુકાર કરી હતી, અને મારો દ્વારકાનો નાથ દ્વારકાથી એ કુરુરાજ સેના સભાની અંદર એ દ્રૌપદીના વસ્ત્રને પૂરવામાં પહોંચ્યા. એમ પરમાત્મા સવારે રાત્રે ને વહેલી ઉતાવળા પગે ત્યાંથી ચાલ્યા. સુરેન્દ્રનગર પાસે ભોગાવો નદી બે કાંઠે વહે. મૂળજી બ્રહ્મચારી ત્યાં ગયા છે. મૂળજી બ્રહ્મચારી કહે છે કે આપણે અહીંયા તરોપો કંઈક ગોતીએ, તરોપાની રાહ જોઈએ. મહારાજ કે મારી પાસે સમય નથી, મારા ભક્તને ભીડ આવી છે. મૂળજી બ્રહ્મચારીને ત્યાં હજુ આજની તારીખમાં પણ વાલા ભક્તો એક હનુમાનજીનું મંદિર છે, નાની ડેરી છે. મૂળજી બ્રહ્મચારીને કે તમે અહીંયા બેસો, અમે ચાલીએ છીએ. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આ પાણી બે કાંઠે વહે છે, તોફાને ચડ્યું છે, આપને તાણી જશે, આપને નુકસાન આપને થશે. આપ થોડી રાહ જુઓ, પાણી ઓછું થાય પછી આપણે ચાલીએ, અથવા તો કંઈક તરોપાની વ્યવસ્થા કરીએ કે જેના સહારે આપણે આ નદી પાર કરીએ. ભગવાન કહે છે કે તમે અહીંયા પલાઠી વાળીને અમારું ભજન કરો. અને મહારાજ પાણી ઉપર બે કાંઠે પાણી જતું હતું ને એમાં પગ ઉપર પાણી ઉપર ચાલીને ગયા છે, અને ત્યાં જઈ અને ભક્તનું રક્ષણ કર્યું છે. કહેવાનું પછી ત્યાંથી મોકલ્યા બે જણને, જાઓ ભાઈ મૂળજી બ્રહ્મચારી ત્યાં બેઠા છે, હજુ લઈ આવો. કહેવાનો ભાવાર્થ વાલા ભક્તો કે ભગવાન પ્રાણાની પ્રતીતિ મહારાજે ડગલે ને પગલે એક એક લીલાઓ ચરિત્રોની અંદર તમે જુઓ, જો એની અંદર દિવ્ય ભાવ તમે જો જાણતા હશો તો તમને એમાં ભગવાન પ્રાણાની પ્રતીતિ થશે, એમાં વિશ્વાસ બેસશે, એની શ્રદ્ધા વધશે, અને એ શ્રદ્ધા તમારી ભક્તિના રંગમાં ઉમેરો કરાવશે. વાલા ભક્તો આ ભક્ત વત્સલ ભગવાન, આ સંપ્રદાયના સિદ્ધાંતો અને આ ભગવાનની ઓળખાણ એને જીવનમાં ઉતારવાની જરૂર છે. જવાની અંદર ખામી રહે. વાલા ભક્તો આ ખામી ક્યાંથી આવે ખબર છે? દરેક વ્યક્તિના ગુણ હોય છે. આપણે કહે છે ને રજો ગુણ, સત્વ ગુણ અને તમો ગુણ. જો સાત્વિક ગુણ હશે જીવનની અંદર, સદાચાર હશે, સદ આહાર હશે, સદ વ્યવહાર હશે, તો વિચારોમાં પણ શુદ્ધતા રહેશે, મન પ્રફુલ્લિત રહેશે, ભગવાનનું ખૂબ મનથી આનંદથી ભજન થશે. કદાચ જીવાત્મામાં રજો ગુણ આવ્યો હશે ને તો એ ભગવાનની ભક્તિ નહીં કરવા દે, કદાચ એને ભોગ વિલાસની અંદર લિપટાવેરા રાખશે, પણ એનાથી બીજો વિકાર વિકૃતિ ઉત્પન્ન કરવાનું એક નિમિત્ત બનશે. પણ વાલા ભક્તો જો તમો ગુણ હશે ને, ગીતામાં લખ્યું અધો ગચ્છતિ તામસા, તમો ગુણ હશે તો એની અધોગતિ નિશ્ચિત છે, એમાં કોઈ રક્ષણ કરતી નથી. અને આપણા જો જીવનની અંદર જો તમો ગુણ આવે, તમો ગુણ ક્યાંથી આવે? સંગ, વિચાર, આહાર, આપણી ક્રિયા, આપણો સ્વભાવ, આ બધા તમો ગુણના ઘર છે. આ તમો ગુણના ઘર છે ને સ્વાર્થ આદિ બધા અને તમો ગુણના ઘર છે, અને એ જ્યારે આડા આવે ત્યારે કુબુદ્ધિ સૂજે છે. પણ વાલા ભક્તો એક વાત બહુ નિર્વિવાદ છે, ઇતિહાસ સાક્ષી છે. કદાચ કોઈ એમ કહે કે આજે એની પાસે, કારણ કે હમણાં પેપરોની અંદર એક મને કોઈએ કીધું કે પેપરની અંદર છપાયું છે કે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જો માંગે તો અમે રૂપિયા આપી દઈએ પણ પોતાનો હક જતો કરે, એવું પેપરમાં છપાણું હતું, સ્ટેટમેન્ટ હતું. એને એમ લાગતું હશે કે અમે પૈસાથી કાયદો ખરીદી લઈશું, અમે પૈસાથી સમાજને ખરીદી લઈશું, અમે પૈસાથી કોર્ટોને ખરીદી લઈશું, અમે પૈસાથી ભગવાનને પણ ખરીદી લઈશું, અને અમે પૈસાથી આચાર્ય મહારાષ્ટ્રીને પણ ખરીદી લઈશું. આ ઘમંડ છે વાલા ભક્તો, આમાંથી કોઈ ખરીદાય નહીં, આ માત્ર એનો અહંકાર છે. અને કોઈ એમ કે એની પાસે સત્તા છે, સંપત્તિ છે, શક્તિ છે, રાવણ પાસે ઓછી શક્તિ હતી, કંસ પાસે ઓછી સામર્થ્ય હતી, હિરણ્યકશ્યપ પાસે ઓછી શક્તિ હતી, કોણા કોણા નામ ગણાવું. અને વાલા ભક્તો એ યુગ હોય કે આજનો યુગ હોય, ઇતિહાસ સાક્ષી છે કદાચ કોઈ એમ માનતું હોય ને, કદાચ સામી સાંજે આપણી માં બેન દીકરીઓ માફ કરજો, મારા મર્યાદામાં કોઈ કોઈને એમ લાગે કે મર્યાદા મૂકીને વાત કરે છે, મારો કોઈ એવો હેતુ નથી, પણ એક દ્રષ્ટાંત વાલા ભક્તો બહુ સચોટ છે એટલા માટે કહેવું પડે છે. કોઈ દિવસ સમી સાંજે આપણા માં બેન દીકરી જો જતા હોય ને અને ચાર મવાલી આવી જાય અને એની આબરૂ ઉપર હાથ નાખે, કેમ હિંમતનું કામ ન કહેવાય? રાવણ નહોતો જાણતો, રાવણ જ્ઞાની હતો, એને ઘણાએ સંબોધન કરીને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે જોજો હું સીતાજી અગ્નિ છે, એમાં હાથ ન નાખીશ, બળીને ભસ્મ થઈ જઈશ. નહોતો જાણતો તો એને હિંમત બિરદાવી જોઈએ, એની હિંમત કે પોતે ભગવાનને જાણતો હતો, ધર્મ જાણતો હતો, દુર્યોધનને બિરદાવવો જોઈએ, દુર્યોધનનો હાર પહેરાવી એનું સન્માન કરવું જોઈએ. જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. હું ધર્મ જાણું છું પણ હું પ્રવૃત્તિ કરવાનો નથી, મારાથી થઈ શકતી નથી, અને હું અધર્મ શું છે એ પણ જાણું છું પણ મારાથી એને છોડાવવાનું નથી. આવું માનનારો એને હિંમત ન કહેવાય? વાલા ભક્તો, સમાજના કોઈ પણ યુગની અંદર આ ઇતિહાસ સાક્ષી પૂરે છે, કદાચ ચાર મવાલી હોય, મા બેનની દીકરીની આબરૂ ઉપર જો કરડી આંખ કરી હોય ને તો કોઈ દિવસ સમાજ એને વીરતાનો ઇલકાબ નથી આપ્યો. પછી એના પૈસાથી એ પોતે કદાચ કોર્ટોની અંદર કે પોલીસની અંદર પોતાના જો મન ફાવતા કદાચ કામ પણ કરાવે તો પણ સમાજે કોઈ દિવસ એને આદરથી જોયો નથી, એને સ્વીકાર્યો નથી, અને એના અધર્મ કૃત્યને કોઈ દિવસ ન્યાય કીધો નથી, એના અધર્મ કૃત્યને કોઈ દિવસ ધર્મ કીધો નથી. અને એ જ ક્ષણે કોક રસ્તે ચાલતો રાહગીર કદાચ શક્તિમાં કમજોર હશે, કદાચ સમાજના મોભામાં કમજોર હશે, કદાચ પોતાની સમજણમાં કમજોર હશે, પણ વાલા ભક્તો જોઈએ મા બેન દીકરીની લાજ બચાવવા માટે જો ત્યાં ઝપલાવશે, કદાચ એમાં નિષ્ફળ પણ નીવડે, પણ સમાજ એને વીર કીધો છે. વાલા ભક્તો, સમાજ એને શૂરવીર કીધો છે. આ ઇતિહાસ સાક્ષી બોલે છે કે બળાત્કાર કરનારને કોઈ દિવસ સમાજ કરતો નથી, એમ ધર્મની અંદર પણ જો કોઈ બળાત્કાર કરવાનો પ્રયત્ન કરશે, ધર્મની આબરૂને છિન્ન ભિન્ન કરવાનો પ્રયત્ન કરશે, વાલા ભક્તો એને શૂરવીર ન કહેવાય, એને તો કાયર કહેવાય, અને મોટા કાયર કહેવાય. પોતાના અંત શત્રુઓનો જો એ નાશ કરી શક્યા નથી, આજે વર્ષોથી સત્સંગની અંદર ધર્મની વાતો કરનારા છે પણ પોતાના અહમને છોડી શક્યા નથી, આજે વર્ષોથી ધર્મની અંદર વાતો કરનારા છે અને ધર્મના નામે લાખો હરિભક્તોને છેતરનારા છે, પણ વાલા ભક્તો એ પોતાની જાતને સુધારી શક્યા નથી, એ સમાજનું ઉત્થાન અને સમાજના કલ્યાણની શું વાતો કરે છે? આ તો કેવું થયું, એક ગામની અંદર ચાર ચોર બેઠા, ઠગ બેઠા. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કોઈને બાકી રાખ્યા? ચોર, પાપી, વ્યસની નામ, સંગ, પાખંડી નામ તથા, મહારાજે એને લઈ લીધો. પાખંડ કરનારા, જનને હિત જે ઠગનારા, એનો સંગ ક્યારે ના કરવો? મહારાજ કોઈને બાકી નથી રાખ્યા. એ ચાર ચોર બેઠા એટલે કે આપણે હવે આ સમાજને પાસેથી રૂપિયા ધન લેવું છે, કેમ લઈશું? એટલે કે આપણે યજ્ઞ કરો, યજ્ઞ કરો, કારણ કે સૌથી સહેલામાં સહેલો માર્ગ છે ધર્મના નામે લોકોને ભરમાવા. આસ્થાનું છે ને, આપણે ત્યાં આસ્થા બહુ છે વાલા ભક્તો, એટલે ધર્મના નામે એને ઠગવાનો બધાએ નિર્ણય કર્યો. એટલે ચાર છે ને, બરાબર સારા વસ્ત્ર, અલંકાર, આભૂષણ જે બધા એમના જે શોભે, હો યજ્ઞ કરનારને, સાધુના વસ્ત્ર પહેર્યા કે બ્રહ્મચારીના પહેર્યા કે બ્રાહ્મણના પહેર્યા, એ ચારે જણા પહેરી અને ત્યાં યજ્ઞ બનાવ્યો, કુંડ બનાવ્યો અને ચારે બાજુ બેસી ગયા ગામના ચોતરાની અંદર. એટલે શું, જ્યાં લોકોની અવર જવર હોય ને, જેને ખરેખર ભગવાન ભજવા છે ને, જંગલમાં ગયા હતા. શાસ્ત્ર શું કહે છે? જેને ખરેખર ભગવાન ભજવા છે એ ક્યાં ગયા હતા? જંગલમાં ગયા હતા, શહેરો ગોતવા ગયા નહોતા. અને અત્યારે તો તમે જુઓ ને તો હવ દોઢ મૂકે, સુરતની અંદર આઠ મંદિર બનાવ્યા, તમારા ગામમાં એક માંડ દીવો, ઘણા ગામ તો એવા છે ને વાલા ભક્તો કોઈ દીવો કરનાર નથી, ઘણા ગામડા એવા છે સત્સંગ ઘસાઈ ગયો છે, તૂટી રહ્યો છે, ત્યાં કોઈ દીવો બત્તી કરનાર ઠાકોરજી આગળ નથી, અને ત્યાં ધામા નાખ્યા છે. કેમ? લક્ષ્મી મારે પરમેશ્વર, પૈસો મારે પરમેશ્વર. એ ચારે જણા બેઠા અને એમને કુંડાળું કર્યું, યજ્ઞ નારાયણને પ્રગટા, પ્રજ્વલિત કર્યા. યજ્ઞ તો કોને કહેવાય?
જ્યાં પરમાત્માનું સાક્ષાત વાસ હોય, અગ્નિનું સ્થાપન થયેલું હોય અને વેદોની ઋચાઓ સાથે એની અંદર આહુતિઓ નખાતી હોય. તમારે અહીંયા આગળ ફલાણાના આંગણે તમારે થાય છે, કોઈ દિવસ બેસજો, મનને શાંતિ મળશે વાલા ભક્તો. કોઈ દિવસ અનુભવ કરજો. આ કથાની અંદર કથા કોણે કહેવાય? મનને શાંતિ મળે, મન પરિવર્તન થાય, મનના વિકારો બદલાઈ જાય, મનના વિકારો શાંત પામી જાય, એને કહેવાય કથા, એને કહેવાય યજ્ઞ. પણ આ તો બેઠા અને રસ્તે ચાલતા રાહગીરો બધા આવે એટલે જુએ કે ભાઈ મહાત્માજી કથાઓ કરે છે, એટલે કથા ત્યાં યજ્ઞ કરે છે એટલે ત્યાં જઈને બેસે, પછી શ્રદ્ધા પ્રમાણે જે કંઈ હોય નાખતા જાય. હવે બોલતા બોલતા જેટલું શીખ્યા તો ગોખ્યું હતું એટલું પૂરું થયું, એટલે કે હવે શું કરવું? એટલે એક જણાએ મંત્ર ભણ્યો કે મંત્ર ભણો મંત્ર, એટલે પેલો બીજો બોલે તે ભણ્યો એવો મેં ભણ્યો, તો ત્રીજો કે ત્રીજું આવું ડીંડવાણું ક્યાં સુધી ચાલશે, ઓલો ચોથો કે આપણે ચા રહીશું ત્યાં સુધી ચાલશે. એમ આજે ધર્મના નામે ડીંડવાણા લઈને ફરનારા વાલા ભક્તો, ને મારે એટલા માટે સમાજને, આ સત્સંગને, ધર્મને, આ ધાર્મિક ભાવનાથી જે જેના હૃદયમાં છે ને એવા ભક્તોને આવા અધર્મથી ચેતવા છે, આવા અધર્મના આચરણથી ચેતવા છે. અને એટલા માટે વાલા ભક્તો આ ગ્રંથરાજ સત્સંગી જીવનની અંદર પાને પાને ભગવાન સ્વામિનારાયણે માત્ર ધર્મનું જ પ્રતિપાદન કર્યું છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણના નંદસંતો શતાનંદ સ્વામી જેવાએ એને કોઈ કચાશ નથી રાખી લખવામાં. નહીતર પરમાત્માનું જીવન ચરિત્ર લખવું હોય ને, જન્મ્યા કૌશળ દેશ વેશ બટુનો, લઈ તીર્થ માહી ભર્યા, રામાનંદ મળ્યા, સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાદિ મોટા કર્યા, મોટા ધામ રચ્યા, રહ્યા ગઢપુરે, બે દેશ ગાદી કરી, અંતર ધ્યાન થયા, લીલા હરિતણી સંક્ષિપ્ત માં ઉચ્ચરી, આટલું તમે શ્લોક બોલો ને ભગવાનનું આખું જીવન ચરિત્ર આવી ગયું. જન્મ્યા કૌશળ દેશ અને અંતર ધ્યાન, પ્રાગટ્યથી માંડીને અંતર ધ્યાન સુધી આખા લીલાઓના સંક્ષિપ્તમાં એનું આચરણ આવી ગયું. પણ છતાંય પાંચ પાંચ પ્રકરણ ભરી નાખ્યા અને એનાથી સંતોષ ન થયો તો કાવ્યો પદો લખ્યા, અસંખ્ય પદો લખ્યા દરેક સંતો, એનાથી મન ન ભરાણું વાલા ભક્તો. તો ગામડે ગામડે જઈને એનો પ્રચાર કર્યો, હરિભક્તોને એનાથી વાકેફ કરાવ્યા, એની ઓળખાણ કરાવી, એનાની અંદર એનાથી મન ન ભરાણું વાલા ભક્તો. તમે વિચાર કરો સંતોને એમ એમ થયું કે હજુ આ કેટલા જીવાત્માઓનું આપણે સદમાર્ગે વાળીએ, જીવાત્માઓને સાચો માર્ગ બતાવીએ. વચનામૃત જેવા ગ્રંથને, મહારાજના જે વચનો, ભગવાનના વચનો હતા એનો સંગ્રહ કર્યો અને એ વચનામૃતની અંદર ભગવાનના હૃદયના અભિગમોને, અભિપ્રાયોને એમાં નિચોડ કરીને મૂક્યા. કેટ કેટલી અથાગ મહેનત કરી આ પવિત્ર પરંપરા જાળવી રાખવા, અને આપણે વાલા ભક્તો એના માટે જ મહેનત કરવાની છે કે જે પવિત્ર પરંપરા આપણને મળેલી છે એ પવિત્ર પરંપરાને આપણા જીવનમાં આપણે જાળવી રાખવી છે. આ જે શાસ્ત્રને તમે સાંભળો છો આ કોઈ સામાન્ય શાસ્ત્ર નથી વાલા ભક્તો. ભગવાન શ્રીહરિના દિવ્ય લીલા ચરિત્રોથી, જેનું એક જો કેવળ નામ સ્મરણથી આપણે કહીએ છીએ ને, જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, એના પાપ જો બળીને ભસ્મ થતા હોય, આ સ્વામિનારાયણ કોણ? જે શાસ્ત્રમાં લખ્યા છે એ સ્વામિનારાયણ, બીજા અર્થવાળા સ્વામિનારાયણ નહીં. આ શાસ્ત્રને તો ખોટા છે, તો આ તમારી ને મારી બધાની મહેનત ખોટી છે, તો આ સંપ્રદાય ખોટો છે, ભગવાનનું પ્રાગટ્ય ખોટું છે, તો વિશ્વ ખોટું છે, જગત ખોટું છે વાલા ભક્તો, આ બ્રહ્માંડ ખોટું છે, એની ઉત્પત્તિ ખોટું છે. જો આ ખોટું જ કરવા બેસશું તો સમગ્ર ખોટું છે, ને એમાં આપણો જીવાત્માનો મોક્ષ તો એ બિલકુલ ખોટો થવાનો છે. અને એટલા માટે વાલા ભક્તો જે શાસ્ત્રમાં વાત લખી છે એને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. આ એટલા માટે જ લખાણું છે કે તમને મને કોઈ છેતરે નહીં આની સમજણને. અને અત્યારના સમયની અંદર કળિયુગ છે ને વાલા ભક્તો, એટલા માટે કહેવું પડે છે. કદાચ બીજો યુગ હોત ને તો આટલી મહેનત પણ ન પડત, પણ કળિયુગ છે ને સામો પ્રવાહ છે. અને એક જગ્યાએ મેં વાંચ્યું હતું, શાસ્ત્રમાં જ વાંચ્યું હતું, કે પ્રવાહ ઘણા કહે છે ને સમયની જોડે ચાલવું પડે, સમયની જોડે ચાલવું પડે, એટલે એના માટે એમ લખ્યું હતું કે ભાઈ સમય પાણીના પ્રવાહમાં તો છે ને મૂળદા તરે, મળદું હોય એને તમે નાખો એ કે બાજુ જાય, જેમ પ્રવાહ જશે પાણીનો એમ વેણ ભણી જશે, મૂળદું હોય ને, મૂળદા હોય ને, મરેલા હોય ને એ એમ તરે, જીવતા માણસ તો તરીને પાર ઉતરે વાળા ભક્તો, આપણે આ ભવસાગરમાં સમયના પ્રવાહમાં નથી તણાવવાનું, આપણે આ ભવસાગરની અંદર તરીને પાર ઉતરવાનું છે. અને તરવાની શક્તિ આપણને કોણ આપશે? એ તરવાની શક્તિ આપણા ઈષ્ટદેવ નારાયણ ભગવાન પુરુષોત્તમ શ્રી હરિ પોતે આપશે. એ આપણને એના શબ્દશાસ્ત્રો દ્વારા આપણને સમજાવશે, એના સ્વરૂપની ઝાંખી કરાવશે, એના સ્વરૂપની અંદર પ્રીતિ ઉત્પન્ન કરાવશે અને એને ભજવાની શક્તિ અને ભક્તિ આપણને આપશે. વાલા ભક્તો, ધર્મનું પાલન કરવાની શક્તિ અને ભક્તિ આપણને સમજણ આપશે, સામર્થ્ય આપશે. એ ભગવાન આપણને શક્તિ પૂરશે અને આપણે આ ભવસાગર પાર કરવાનો છે અને ભગવાનના ધામમાં જવાનું છે. વાલા ભક્તો, આ વાતને મનની અંદર ગાંઠ બાંધી અને આ કથાનું શ્રવણ કરજો. ભગવાનના એક એક દિવ્ય લીલા ચરિત્રો અનંત ભવના આપણા દુઃખોને મટાડનારા છે અને પોતાના ભગવાનના ધામમાં એ તેડી જવા માટે ભગવાન આપણને યોગ્ય બનાવવા માટે આ તક આપી છે. આપણી લાયકાત ભગવાનને ખીલાવી છે એટલા માટે આપણને તક આપી છે. તો હવે આની અંદર કંજુસાઈ કરશો નહીં, નહીતર કેવું થશે કે ગંગાના કાંઠે એક જણ ઉભો રહ્યો ધોકો લઈને, ધોકો એટલે કપડાં ધોવાનો હોય કે લાકડી હોય કે જે હોય લઈને ઉભો રહ્યો અને આખે સવારથી સાંજ સુધી એમ જ કે કોની તાકાત છે મને ગંગામાં નહાવાથી અટકાવી શકે, કોની તાકાત છે મને ગંગામાં નહાવાથી અટકાવી શકે, એમ બોલતો બોલતો હવારથી સાંજ સુધી ઉભો રહ્યો પણ ગંગામાં ભૂચકો માર્યો નહીં, એ ધોકો લઈને ઉભો જ રહ્યો. એમ આપણે માત્ર વાતો કરી, માત્ર વાણીવિલાસ કરીને આ રાજીપો મેળવવાનો નથી, એને અમલમાં પણ મૂકવાનો છે, જીવનમાં વણી લેવાનો છે. વાલા ભક્તો, જો આટલું કરશો ને તો મને નથી લાગતો કંઈ કરવાનો શેષ રહી જાય, કંઈ બાકી રહી જાય. આ શાસ્ત્રોને એના અર્થોને જીવનમાં ઉતારજો. સંતો ભક્તોની જે પૂર્વે મહેનત કરેલી છે એને ધ્યાન ઉપર લેજો. અને સૌથી વધારે કે તમે સંતોની, તમે જો જે સભાની અંદર ગયા એનો એક પ્રસંગ છે વાલા ભક્તો. જ્યારે મુક્તાનંદ સ્વામી છોટી કાશી એમ કરવા ત્યાં સભા જીતવા ગયા ત્યારે મનની અંદર ઘણા એ સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થતા કે હવે ત્યાં તો બધા વિદ્વાનો છે, મારો કંઈક પગ ભરાઈ જાય તો. મહારાજના ચરણોની અંદર પ્રાર્થના કરી, મહારાજ આ બધા મોટેરા વિદ્વાન સંતોને તમે પડતા મૂકીને મારા જેવા અબોધને તમે ક્યાં પસંદ કર્યો? મહારાજ કે તમને અમારામાં વિશ્વાસ છે કે નહીં? છે મહારાજ, આપનામાં વિશ્વાસ છે તો જાઓ, તમારા વર્તન વાતો કરશે. વાલા ભક્તો, સંતોનું વર્તન કેટલું ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ એનો દ્રષ્ટાંત મહારાજે ત્યાં પૂરું પાડવા માટે. પણ તોય મનની અંદર વિકલ્પ રહે કે મહારાજ કદાચ હું હારી જઉં તો દુઃખ શેનું હતું? મારું માન સન્માન ઘવાઈ જશે એનું દુઃખ હતું? નહીં, આ સંપ્રદાય સનાતન અને વૈદિક સંપ્રદાય છે એવું સાબિત નહીં થઈ શકે તો આપના પ્રાગટ્યનો હેતુ માર્યો જશે. વાલા ભક્તો, સંતોની આ ભાવના મહારાજને કે મહારાજ બધી વસ્તુ વાંચી પણ તમે રક્ષક આપો તો હું જઉં, નહીતર હું જઈશ નહીં. વાલા ભક્તો, ત્યારે શ્રીજી મહારાજે રાજી થઈને એક બાળ મુકુંદનું સ્વરૂપ છે, આંબાનું સ્વરૂપ છે અને એને બખ્તર પહેર્યું છે. મેં તો લાલજીના હાથમાં શું હોય? લાડુ હોય ને, બાળ મુકુંદનું સ્વરૂપ એના હાથમાં શું હોય? લાડુ હોય. પણ અમને બખ્તર પહેર્યું છે મહારાજે. લાલજીનું સ્વરૂપ, બાળ મુકુંદનું સ્વરૂપ સ્વામીને આપ્યું કે જાઓ, તમારો રક્ષક છે એના જમણા પગનો અંગૂઠો ધોઈ અને તમે. હજુ વાલા ભક્તો, આજે પણ એ જે બાળમુકુંદનું જે સ્વરૂપ જે શ્રીજી મહારાજે આપ્યું હતું વડોદરાની સભા જીતવા માટે, એ બાળમુકુંદનું સ્વરૂપ આજે પણ પૂજ્ય મહારાજની પૂજામાં છે. કોઈ દિવસ આવો ને તારા દર્શન કરજો. કોઈ દિવસ વડતાલ આવવાનું થાય યાદ કરીને પણ સવારે પૂજાના ટાઈમમાં, જોકે પછી આવશો તો પણ, કારણ કે સ્વરૂપ દર્શનીય થાય એવું જ મૂકેલું છે, એટલે દરેકને એના દર્શન જો મને યાદ કરાવશો તો હું ચોક્કસ કરાવીશ. એ બાળમુકુંદનું સ્વરૂપ આજે પણ એની સાક્ષી પૂરે છે કે ભગવાનમાં જે અતૂટ વિશ્વાસ હતો અને વિશ્વાસનો જય થયો તો એ માન ચડવા દીધું નથી. અને નહીતર સંતો કહે ને વાતોમાં, પાંચ માણસ પૂજે એટલે એને ગંડવા ચડે. મારા શબ્દો નથી હું, એટલે કોઈ મારા ઉપર એનો આળ ન નાખશો. કહેવાનો ભાવાર્થ એટલો વાલા ભક્તો, કે ભગવાનની અંદર અતૂટ અને અખૂટ વિશ્વાસ રાખી જે સંતો ભક્તોએ પોતાનું જીવન જીવ્યા છે અને ભગવાનના વચનમાં જીવ્યા છે, મહારાજે એનો ક્યાંય વાળ વાંકો થવા દીધો નથી, એનો પગ ક્યાંય ભરાવા દીધો નથી અને એનું કલ્યાણ કરેલું છે, એનો યશ કરેલો છે, એનો જય કરેલો છે. એમ આજે આપણે પણ ભગવાનની અંદર અતૂટ અને અખૂટ વિશ્વાસ રાખી, અખૂટ શ્રદ્ધા રાખી આપણે આપણું કર્તવ્ય કરીએ છીએ. મહારાજ આપણો પણ વાળ વાંકો થવા દેવાના નથી અને ભગવાન હંમેશા ધર્મનો જય કરાવવાના છે. એટલા માટે વાલા ભક્તો, આ વાતને દરેક જણ મનની અંદર વિચારજો, એને ઉતારજો. વધારે સમય નથી લેવો, જે કંઈ બાકી હશે હજુ કથાની અંદર વક્તા બેઠા છે, આવતીકાલે પૂર્ણાહુતિનો સમય છે એટલે તે પહેલાં જેટલું બને એટલું રસપાન કરાવશે. જો કે શાસ્ત્રને 7 દિવસમાં કહેવી એ અશક્ય છે, અમે સમજીએ છીએ. અને વક્તા માટે તો ઘણો કસોટીનો પ્રશ્ન છે કે કયું વાક્ય લેવું ને કયું વાક્ય ન લેવું. પણ વાલા ભક્તો, બને ત્યાં સુધી જેનાથી ભગવાનના સત્સંગમાં બળ વધે અને ભગવાનમાં વધારે ને વધારે પ્રીતિ થાય એવા પ્રસંગોથી સભર આ શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની આ પારાયણ અહીં આગળ જે આયોજન કર્યું છે એ તમામ એની અંદર આયોજનકર્તાઓને, એની અંદર શ્રોતાઓને અને એની અંદર વક્તાથી માંડીને તમામ કાર્યકર્તાઓને ભગવાન ખૂબ 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 બધાને સુખ્યા કરે અને ભગવાન પોતાના સ્વરૂપનો પ્રીતિ અને બળ વધે તેવી એમના ઉપર કૃપા કરે એવા મારા અંતરની પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. સહજાન સ્વયં મહારાજ.